આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
શ્રોતા મિત્રો, થોડા વર્ષોથી ગુજરાતનું કોમેડી સીન માત્ર ગુજરાતમાં જ નહીં પણ ભારતના અલગ અલગ રાજ્યોમાં અને વિદેશમાં પણ ઘણું પોપ્યુલર થઈ રહ્યું છે. અને આ કોમેડી સીનને આગળ વધારવામાં ગુજરાતની ધ કોમેડી ફેક્ટરી આ કંપનીનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. અને ગુજરાતી કોમેડીમાં થયેલા આ ઉદયને સમજાવવા આજે આપણી સાથે છે ધ કોમેડી ફેક્ટરીના સહસ્થાપક મનન દેસાઈ.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
મનન, ફર્સ્ટલી વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ સો મચ, રીલી હેપી ટુ બી હિયર.
ઓકે મનન, ફર્સ્ટ ક્વેશ્ચન અમને જે તમને પૂછવો તો અબાઉટ ધ એવોલ્યુશન ઓફ ગુજરાતી કોમેડી. ગુજરાતી કોમેડી માટે આ દાયકો કેવો રહ્યો છે?
ગુજરાતી કોમેડી માટે આ દાયકો બહુ સરસ રહ્યો છે, કારણ કે કેટલા વખતથી આપણે જોતા આવ્યા છીએ કે ગુજરાતીઓ યુઝ્યુઅલી પૈસા કમાવાની પાછળ અને સેટલ થવાની પાછળ બહુ વધારે પડી ગયેલા, અને એના કારણે આર્ટ્સ અને કલ્ચરને એટલું ગ્રોથ ના આપી શક્યા કે એટલું એના પાછળ સમય ના આપી શક્યા. એટલે તમે જોવા જાઓ તો મૂવીઝમાં પણ એવું જ થયેલું. 1998 દેશરી જોયા, દાદા પરદેશરી જોયા, આવી હતું. અને પછી ડાયરેક્ટ 2014 કેવી રીતે જઈશ જેવી મૂવીઝ આવી 2012-2014. એટલે બહુ મોટો ગેપ આવી ગયેલો કે જેમાં ગુજરાતી આર્ટ્સ અને કલ્ચર અને એન્ટરટેનમેન્ટમાં એટલું કોઈ ઇવોલ્યુશન આવ્યું નહીં. અને આપણે લોકો ગરબા કરવાથી, ગરબા ગાવાથી ખુશ હતા. એટલે ગુજરાતી કોમેડીમાં પણ એવું જ થયું કે વર્ષોથી આપણને સ્ટેજ પર નાટક જોવા મળ્યા, સ્ટેન્ડ અપ કોમેડીમાં પણ ડાયરો ટાઈપ અને એ જ વસ્તુઓ જોવા મળી કે હસબન્ડ વાઈફ જોક્સ હોય કે પછી નાના નાના એનેક્ડોટ્સ હોય જે યુઝ કરવામાં આવતા હતા. એક ટાઈમ હતો જયારે શાહબુદ્દીન રાઠોડ એમની ઓબ્ઝર્વેશન સ્કિલ્સ થ્રુ ગજબ કોમેડી કરતા હતા, પણ એમની પણ એજ થઈ ગઈ જેના કારણે એમની રીચ થોડી ઘટી ગઈ. રાઈટ નાઉ હી ઇઝ 80+. એટલે એક સ્ટેગ્નન્ટ ગ્રોથ હતો, અને આઈ થિંક ઇન્ટરનેટે એને પુશ આપ્યું, એ વસ્તુને ખતમ કરી. જેવું ઇન્ટરનેટ આવ્યું ત્યારબાદ ગુજરાતીઓને, ખાસ કરીને યંગ ગુજરાતીઓને, આપણી ભાષામાં અને આપણા આર્ટ્સ અને કલ્ચરમાં એ ઓપોર્ચ્યુનિટી દેખાઈ, જેના કારણે આજે ગુજરાતી કોમેડી આ દાયકાની અંદર બહુ જ ફટાફટ ગ્રો થઈ રહી છે અને સારો ગ્રોથ થઈ રહ્યો છે.
આ દાયકાના મેજર માઇલસ્ટોન્સ કયા લાગે છે તમને ઇન ટર્મ્સ ઓફ કોમેડી?
સૌથી મોટો માઇલસ્ટોન તો ઇન્ટરનેટ જ છે, કારણ કે ઇન્ટરનેટ આમ તો આવી ગયેલું વર્ષો પહેલા, પણ ફાસ્ટ પેસ ઇન્ટરનેટ, ફાસ્ટ સ્પીડ ઇન્ટરનેટ પ્લસ ડેટા ઇન્ટરનેટ જે મોબાઈલ ફોન પર છે, એ ઘણો ચીપ મળવા લાગ્યો. ભારત દેશની અંદર એવા ઘણા બધા નેટવર્ક પ્રોવાઈડર્સ આવ્યા, અને ખાસ કરીને બહારના દેશોમાં પણ ઇન્ટરનેટ સ્પીડ વધતી ગઈ, જેથી ઇન્ટરનેટની એક્સેસિબિલિટી વધી અને એના કારણે ગુજરાતી કોન્ટેન્ટ વધારે ફેલાયું, ગ્લોબલી ફેલાયું. તો એ એક મેજર ઇવેન્ટ હતી. પછી બીજી મેજર ઇવેન્ટ એવી રહી કે ઇન્ટરનેટના કારણે શું છે કે ગુજરાતી કોમેડી ટ્રાવેલ કરવા લાગી. ઇન ધ સેન્સ, અમે લોકો પણ પહેલા અમે ગુજરાતમાં જ આટલા વખતથી શોઝ કરતા હતા, પણ પછી ઇન્ટરનેટ ફેલાયું એના કારણે અમે બહારના દેશોમાં, એટલે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસેલા છે, એમ એવું કહેવાય છે કે ગુજરાતની સીમાએ તર્યો બાકી ગુજરાતી તો બધે ફર્યો, એટલે ગુજરાતીઓ આખી દુનિયામાં ખૂણા ખૂણામાં આપણે બધા જ વસેલા છીએ. એટલે અમે આફ્રિકા ગયા, ઓસ્ટ્રેલિયા ગયા, એટલે અમે બધા જ કોન્ટિનેન્ટ અમે એક રીતે જોઈ લીધા છે, ખાલી એન્ટાર્ટિકા નથી જોયું. એટલે ગુજરાતી કોમેડી સ્ટાર્ટેડ ટ્રાવેલિંગ ધ વર્લ્ડ અ લોટ ઓફન, અને ખાસ કરીને સૌથી બેસ્ટ માઇલસ્ટોન મારા હિસાબે એ રહ્યું છે આ દાયકામાં ગુજરાતી કોમેડીનું, કે એ યંગસ્ટર સુધી પહોંચવા લાગ્યું છે. પહેલા કેવું હતું કે ગુજરાતી કોમેડીના અંદર મોટા ભાગે તમને એક એજ ગ્રુપ ના લોકો જોવા મળતા હતા, 35+ ટાઈપ્સ, અને અગર યંગસ્ટર્સ જોવા મળે તો એ બહુ ઓછી માત્રામાં હતા, અને કારણ કે મા બાપ ત્યાં હોય એટલા માટે એ લોકો ત્યાં હોય. પણ હવે યંગસ્ટર્સ ટિકિટ ખરીદીને આવે છે, યંગસ્ટર્સ પોતાના મમ્મી પપ્પા માટે ટિકિટ ખરીદીને શોઝ જોવા આવે છે, એ બહુ મોટો ડિફરન્સ થયો. એટલે જે યુથ એક રીતે બોલિવૂડ અને હોલિવૂડ પ્રત્યે વધારે આકર્ષણ રાખે છે, એ લોકોને પોતાની ભાષામાં અને પોતાના કલ્ચરમાં એક સારી સ્પેસ જોવા મળી, અને એના કારણે છે તે આઈ થિંક એ અચીવમેન્ટ બહુ મોટું મારા હિસાબે છે કે યુથ હવે લાઈવ ગુજરાતી એન્ટરટેનમેન્ટ શોઝ જોવા આવે છે.
ઓકે મનન, તમે હમણાં થોડીક વાર પહેલાં મેન્શન કર્યું એમ તમે વિશ્વભરમાં ટ્રાવેલ કરો છો તમારા શોઝ સાથે, તો તમને ઇન્ડિયાની અને વિદેશની ગુજરાતી ઓડિયન્સીસમાં શું તફાવત લાગે છે?
ઇટ ડિપેન્ડ્સ ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી, કારણ કે દરેક દેશના ગુજરાતીઓનું બેકગ્રાઉન્ડ અને એમનું ભૂતકાળ અલગ છે. જેમ કે ઓસ્ટ્રેલિયાના ગુજરાતી એકદમ લેટેસ્ટ ગુજરાતી કહેવાય એક રીતે આમ જોવા જઈએ તો, કારણ કે અમેરિકા અને આફ્રિકાની જેમ વર્ષોથી એ દેશમાં વસેલા એવા ગુજરાતીઓ થોડાક ઓછા. ગુજરાતી ઇન ઓસ્ટ્રેલિયા એ છેલ્લા 2-3 દાયકાથી જ ગયા છે, પણ અમેરિકામાં, કેનેડામાં, યુકેમાં, આફ્રિકામાં આ બધી જગ્યાએ છે તે ગુજરાતીઓ બહુ પહેલાથી વસેલા છે, 2-3 પેઢીઓથી વસેલા છે. તો ઓબ્વિયસલી દેર ઇઝ અ ડિફરન્સ, પણ એક કોમન વસ્તુ અગર આ બધા જ ગુજરાતીઓ વચ્ચે હોય તો એ છે કે ભલે વર્ષોથી પોતાના દેશથી, પોતાના વતનથી એ લોકો દૂર હોય, પણ એ લોકો પોતાની ભાષા પ્રત્યે અને એ લોકો પોતાના કલ્ચર પ્રત્યે બહુ જ ગર્વ મહેસૂસ કરે છે અને બહુ પ્રાઇડ રાખે છે. બધા ગુજરાતીઓ નથી હોતા, ઘણા ગુજરાતીઓ દૂર જતા રહ્યા છે ભાષાથી અને કલ્ચરથી, કારણ કે સ્વાભાવિક રીતે એમના સંજોગો એવા હતા ને, એમાં એમનો કોઈ વાંક છે નહીં. પણ મોટાભાગના ગુજરાતીઓ એવા છે કે જે પોતાની ભાષા પ્રત્યે, પોતાના કલ્ચર પ્રત્યે બહુ જ ગર્વ મહેસૂસ કરે છે. અને ખાસ કરીને એટલી સરસ વાત છે કે ઘણા બધા પેરેન્ટ્સ અને ઘણા બધા ઓર્ગેનાઇઝર્સ બી જે અમારા હોય છે, એ લોકો અમને આવીને કહેતા હોય છે કે આટલું યંગ ક્રાઉડ અમને કોઈ દિવસ કોઈ પ્રોગ્રામમાં નથી મળતું. ગરબામાં ટુ અ સર્ટન એક્સટેન્ટ મળે છે, પણ આવી રીતે તો અમે આખું યંગ ક્રાઉડ કોઈ દિવસ જોયું નથી અમારા શોઝમાં અને અમારા પ્રોગ્રામ્સમાં. અને જે ગુજરાતીઓ, જે ગુજરાતી છોકરાઓ, બાળકો કે જે પોતાના ટીનેજર્સ, ટીન યર્સમાં હોય, 17, 18, 19, જે લોકોએ પોતાની આખી લાઈફમાં ગુજરાતીનું કશું પણ કન્ઝ્યુમ ના કર્યું હોય કે ગુજરાતી બોલ્યા પણ ના હોય, લોકો ગુજરાતી બોલતા પણ ના હોય, કે જે લોકો બહારના દેશમાં જન્મ્યા હોય અને યુનો ફોરેનર સાથે જ મોટા થયા હોય, એટલે એમનું કલ્ચર એ પ્રકારનું હોય, એમની બોલી એ પ્રકારની હોય, એટલે એ વસ્તુ એવા લોકો છે તે અમારા શોઝ જોવા આવે છે. અને પેરેન્ટ્સને પણ બહુ ખુશી થાય છે કે જે માણસ કેવિન હાર્ટ અને રસલ પીટર્સ અને આવા બધા ફોરેનર કોમેડિયન્સ છે, એ લોકોને જોતા જોતા અમારો શો જોવા આવે છે, તો એ બહુ મોટી વાત છે. ઇનફેક્ટ એક છોકરો આવેલો અમને ન્યૂઝર્સીમાં મળવા અને અમારી સાથે ઇંગ્લિશમાં જ વાત કરતો હતો, એના મમ્મી પપ્પા એની સાથે ગુજરાતીમાં વાત કરે પણ ઇંગ્લિશમાં જ વાત કરે, તો એ હું કહેતો હતો કે ભાઈ હું પહેલી વખતે ગુજરાતી શોધવા, અને એના મમ્મી પપ્પા બી પાછળ જ ઊભા હતા. દે વર ઓલ્સો સેઇંગ કે વી આર સો હેપી દેટ હી ઇઝ કમિંગ ફોર અ ગુજરાતી શો, હી હેઝ નેવર બીન ટુ અ ગુજરાતી શો. સો દે વર ધેટ એક્સાઇટેડ એન્ડ ધેટ હેપી કે વી આર એડિંગ દેટ મચ ટુ ધેર લાઈફ, કે વી આર ડુઈંગ સમથિંગ ઇન ભલે અમારી ભાષા એટલી ચોખ્ખી નથી, કે ભલે અમારી અમારા અમારા અમારી ભાષામાં પણ થોડું ઘણું મિશ્રણ છે, એટલે અમે અંગ્રેજી શબ્દો આપણે બધા જ હવે નોર્મલી પણ વાત કરતા હોઈએ છીએ, જેવી રીતે મેં હમણાં નોર્મલી શબ્દોનો પ્રયોગ કર્યો, તો ઘણા બધા ઇંગ્લિશ શબ્દો હવે આપણી ભાષામાં આવી ગયા છે, કારણ કે આપણે ગુજરાતી જેટલા ગ્લોબલ છીએ. તો એટલે મારા હિસાબે એ ઇંગ્લિશ શબ્દ નથી રહ્યા હવે, એ હવે આપણી ભાષાના જ શબ્દ થઈ ગયા છે, જેમ કે બોસ, પાર્ટી, આ બધા શબ્દો છે એ હવે ઇંગ્લિશ શબ્દો નથી રહ્યા, એ ગુજરાતી ભાષાની જ શબ્દ છે, એવું છે.
Yeah, that's absolutely right. So going back to what you said earlier, જે તમે એકદમ ઇન્સાઇટફુલ માઇલસ્ટોન અમને જણાવ્યો કે નવું જનરેશન ઓફ પીપલ ઇઝ કમિંગ ઇન ટુ વોચ એન્ડ એન્જોય ગુજરાતી કોમેડી નાઉ, તો એવું થતું હશે કે પર્ટિક્યુલર સેટ ઓફ જોક્સ કે એક પર્ટિક્યુલર જોનર, જે પહેલાં ફોર એક્ઝામ્પલ અગર હસબન્ડ વાઇફ જોક્સ, તો એ પહેલાં બહુ ચાલતા, બટ હવે જે નવું જનરેશન આવ્યું છે, ફોર એક્ઝામ્પલ મે બી દે આર નોટ દેટ એક્સેપ્ટિંગ ઓફ ધોઝ, દે આર નોટ ઓકે વિથ ધોઝ સેટ ઓફ જોક્સ, બટ સમથિંગ એલ્સ જે પહેલાં એક્સેપ્ટેબલ નહોતું ગુજરાતી ઓડિયન્સીસમાં ને હવે છે, એવું કંઈ તમે નોટિસ કર્યું આ દાયકામાં?
મારે ખ્યાલથી મારી 70% જોક્સ જે છે એ પહેલાં એક્સેપ્ટેબલ નથી, આજથી એક દાયકા પહેલાં. એનું કારણ તમને કહું, એના કારણ બે છે, એટલે એના પ્રોઝ અને કોન્સ બંને છે. બેઝિકલી કેવું હતું કે ઇન્ટરનેટ નહોતું ને, તો લોકો આટલા પોલિટિકલી કરેક્ટ નહોતા. હવે લોકો સજાગ થઈ રહ્યા છે, લોકો જોઈ રહ્યા છે કે શું સાચું છે શું ખોટું છે. પહેલા આપણને શીખવાડવા માટે આપણી એન્વાયરમેન્ટના અંદર જે લોકો હોય, આપણી ફેમિલીના અંદર, આપણા ફ્રેન્ડ્સના અંદર, એ લોકો આપણને શીખવાડતા હતા કે આ આપણું કલ્ચર છે, આ આપણી ભાષા છે, અને આ આપણા પ્રિન્સિપલ્સ હોવા જોઈએ. પણ હવે ઇન્ટરનેટના કારણે શું છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરનેટ પર જઈને પોતે શીખી શકે છે આ બધી વસ્તુઓ. અને જ્યારે ઇન્ટરનેટ આવ્યું ત્યારે લોકોને ખબર પડી, ઓ સેક્સિઝમ નામની એક વસ્તુ છે, ફેમિનિઝમ નામની એક વસ્તુ છે, એલિટિઝમ નામની એક વસ્તુ છે. એટલે જેટલા બી ઇઝમ્સ તમે ભેગા કરો ને, એનાથી માણસનું પોલિટિકલ કરેક્ટનેસ સુધરે. એટલે આજથી 10 વર્ષ પહેલા હું કદાચ મારી જોક્સની અંદર LGBT કમ્યુનિટી કે પછી ફિમેલ્સ વિશે જોક કરતો હતો ત્યારે મને કોઈ વાંધો નહોતો. પણ પછી હું ધીરે ધીરે શીખ્યો કે હું કેટલો ખોટો છું, અને એ રીતે હું પોલિટિકલ કરેક્ટનેસ મારી કોમેડીના અંદર સુધારતો ગયો. એટલે પર્સનલી મને એવું લાગે છે કે ગુજરાતી કોમેડી પાછળ રહી ગયું ને, અને એટલું ગ્રો ના થયું ને, એના કારણે હવે બાઉન્ડ્રીઝ થોડી ક્રોસ કરવી પડશે અમારે પણ. બાઉન્ડ્રીઝ ક્રોસ નહીં કરો તો તમને ખબર નહીં પડે કે શું ચાલે છે શું નહીં ચાલે. એ હું ધીરે ધીરે શીખી રહ્યો છું કે કઈ રીતે કપરી વાત સારા શબ્દોમાં કહેવી, તો જ એ આર્ટ ફોર્મમાં વધારે મજા આવે, તો જ એમાં વધારે મસાલો એડ થાય, અને ઓડિયન્સને પણ ખબર પડે ઓ આવું પણ થઈ શકે છે.
એન્ડ લાસ્ટલી મનન, તમને શું લાગે છે કે નવો દાયકો ગુજરાતી કોમેડી માટે કેવો રહેશે, તમારા શું હોપ્સ છે?
મારા હિસાબે હજુ તો એવું કહેવાય છે ઇંગ્લિશમાં, વી હેવ જસ્ટ સ્ક્રેચ્ડ ધ સરફેસ, હજુ તો અમારી ખાલી શરૂઆત જ થઈ છે, એટલે હજુ ઘણું કરવાનું બાકી છે અને સ્કોપ બહુ ગજબ છે. એટલે મા બાપ યુઝ્યુઅલી જ્યારે બાળક 12મા ધોરણમાં આવે ત્યારબાદ બાપ યુઝ્યુઅલી વાત કરતો હોય છે પોતાના બાળક સાથે કે ભાઈ આ લાઈન લેજે, આ લાઈનમાં બહુ સ્કોપ છે. એવી જ રીતે હું જેટલા બી કલાકાર જીવ છે કે જે લોકો એવું ઈચ્છે છે કે કલાકારીમાં કંઈક કરે, ભલે એ કોમેડી હોય કે મ્યુઝિક હોય કે કોઈ પણ ફિલ્ડ આર્ટ એન્ડ કલ્ચરની કે પછી એન્ટરટેનમેન્ટની હોય, તો ગુજરાતી ભાષામાં અત્યારે સ્કોપ ઘણો છે. એટલે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન નામની વસ્તુ તો ભૂલી જ જાઓ આર્ટ્સ અને કલ્ચરમાં. ધીરે ધીરે અમે પણ અહીંયા સુધી પહોંચ્યા છે અને અમે ઘણું બધું ગ્રાઉન્ડ વર્ક કર્યું છે કે જેના કારણે આગામી જનરેશનને, એન્ડ નોટ જસ્ટ મી ઓર નોટ જસ્ટ ધ કોમેડી ફેક્ટરી, એવરીબડી કે જે લોકોએ આ દાયકાની અંદર શરૂઆત કરેલી 2010-2020 સુધી, એ લોકોનો પ્રયત્ન એ જ રહ્યો કે આગામી જનરેશન માટે કામ થોડું સહેલું થઈ જાય. સરસ્વતી શેર કરવાથી વધે છે, જેમ કે હું અત્યારે ઇન્ટરવ્યુમાં પણ આજે વાર્તાલાપ હું કરી રહ્યો છું SBS થ્રુ, એમાં પણ હું અચકાઈ નથી રહ્યો મારી કોઈ પણ બિઝનેસ ટ્રેડ શેર કરવાથી. મારા જે વિચારો છે હું આગળ મૂકું છું એટલા માટે જ, કારણ કે એ બહુ જરૂરી છે કે બાકીના લોકો આ વસ્તુને સાંભળે, ભલે એ આર્ટિસ્ટ હોય કે ઓડિયન્સ હોય, એમને સમજ પડવી જોઈએ કે કવિ કેવી વિચારધારા હોવી જરૂરી છે આ લાઈનમાં આગળ જવા માટે. સો યા, ધ નેક્સ્ટ ડેકેડ ઇઝ અમેઝિંગ વિથ ધી એવર ગ્રોઈંગ ઇન્ટરનેટ એન્ડ ધ ગ્લોબલાઇઝેશન.
ઓલ રાઈટ, થેન્ક યુ વેરી વેરી મચ મનન, તમે આટલું ડિટેલમાં અને આટલી ઇનસાઇટફુલ જવાબો આપે અમારા પ્રશ્નને, તે બદલ ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ, નાઇસ ટોકિંગ ટુ યુ, થેન્ક યુ સો મચ ટુ SBS ગુજરાતી.
SBS ગુજરાતી પ્રસારિત થાય છે બુધવાર અને શુક્રવારે સાંજના 4 વાગે. આપ અમને અલગ અલગ રીતે સાંભળી શકો છો. રેડિયો, ડિજિટલ ટીવી, ઓનલાઈન અથવા તો SBS રેડિયો એપ SBS ગુજરાતીના માધ્યમથી.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.